તારીખ 23/6/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 21 અને 22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12
અનુભૂતિના ઉપાયના જ માત્ર પાયા શોધવા જોઈએ. તો દર્શનનો મંદ થાય, માર્ગનું શોધક પણ જેટલું ઉગ્ર તેટલું માર્ગનું સમર્પણ થાય. બહુ સંક્ષેપથી એ વિષય સમક્ષની યોગ્યતાનો લઈ લીધો. મુમુક્ષુ આમ ક્રિયા કરે, મુમુક્ષુ આમ ક્રિયા કરે, આમ કરે કે ન કરે, અથવા જેમ ઉપલક્ષણથી કયા શાંતિ સંતા ક્ષમા સત્ય ત્યાગ વેલા હોય મુમુક્ષુ ઘટ્યું છે તે સદા સજા આમાં એ બધા આવી ગયા. જો એક અનુભૂતિનો પાયો શોધવા માટે એની શોધક વૃત્તિ ઉગ્ર થાય તો એને માર્ગ સમીપ છે. અથવા માર્ગ પ્રાપ્તિના વિષયમાં જીવન આદિથી અજાણ છે, કેમ અંતર્મુખ થવું એ વિધિનું એક રહસ્ય છે અને એનાથી જીવ અજાણ છે, તો એના માટે શું કરવું કે તદ વિષયક તે વિષયની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એને એ વિષયની સમીપતા થાય. બસ આથી કોઈ વધારે માગણી નથી, ફક્ત એની જિજ્ઞાસામાં આવું છે. એ જિજ્ઞાસાને વશ પૂછે એને તત્વના શાસ્ત્રો આચાર્યોના જ્ઞાનીના વચનો શ્રવણ આદિ પ્રત્યક્ષ યોગ મળે તો એ જે બાહ્ય પ્રવૃત્તિ અને બહારનો જે સંયોગ છે એનું અંતરંગ આ હોવું જોઈએ કે મારે અંતર્મુખ થવું છે એ આમાંથી મને કેવી રીતે મળે છે. જે અનુભવી છે તો પોતાના વિષયમાં એ વાત શબ્દને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આવે છે, પૂર્ણ રીતે તો આવવું અસંભવિત છે, પણ યત્કિંચિત થોડું તો આવે છે. જેટલું આવે છે એમાંથી એને શોધવાનું છે. માર્ગનું શોધક પણ ઉગ્ર હોવું જોઈએ. સાધારણ જિજ્ઞાસામાં તો વિચાર કરે છે, સાધારણ જિજ્ઞાસાથી વાંચે વિચારે સાંભળે વિચારે ચર્ચા કરીને વિચારે બધા સ્વાધ્યાયના જાણ છે, પણ ઉગ્ર માર્ગનું શોધક પણ આવે તો એને વિધિ છે એનો રહસ્ય સમજાય છે અથવા ગ્રહણ થાય છે. સમજાય છે એટલે અહીંયા ગ્રહણ થાય છે ખરેખર એવી રીતે પકડાય છે, ગ્રહણ થાય એવી રીતે પકડાય છે. અને એ જે શોધકપણું છે એ શોધકપણાનો કાળ, માર્ગના શોધકપણાનો કાળ દર્શનમાં અને ચિંતમાં કરે છે. દર્શન નો સંબંધ થાય થાય ને કેમ કે મોહ રહિત માર્ગે જવા માટેની તૈયારી થઈ એટલે દર્શનનો ઉપશમ થવાની પરિસ્થિતિમાં પૂર્વ ભૂમિકામાં આવ્યા વગર રહે નહીં. જો માર્ગની સંશોધક વૃત્તિ ન હોય, માર્ગની સંશોધક વૃત્તિનો અભાવ હોય તો જીવ જેટલું સાંભળશે, મુમુક્ષુ જે વાંચશે સાંભળશે એની ધારણા તો સહેજે થશે, કેમ કે એના શુદ્ધ જ્ઞાનમાં ધારણા કરવાની શક્તિ છે સૌક્ષમમાં, પણ એ ધારણામાં રોકાય છે. અથવા કોઈ કોઈ ખંડન મંડનમાં પણ પડે છે કે હું સમજું છું એ બરાબર છે, મારી વાત બરાબર છે, બીજાની વાત બરાબર નથી, ફલાણાની વાત બરાબર નથી, કોઈને કોઈ એવા પ્રકારમાં પણ આવી જાય તો એ પણ દર્શનનો વૃદ્ધિ થવામાં નિમિત્ત થાય છે. માર્ગ શોધક વૃત્તિમાં રહેવાને બદલે ખંડન મંડનમાં જાય તો એ દર્શન ભાવને વધારે ધારણામાં રોકાય તો વધારે, અથવા વિધિ નિષેધના ભાંગામાં ક્યાં ક્યાં રોકાય છે, ક્યાં ધારણામાં, ક્યાં ખંડન મંડનમાં, કાં તો વિધિ નિષેધમાં આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, અથવા નહીં ભંગમાં જીવ રોકાઈ જાય છે. આ નહીં ત્યાં છે ને આ નહીં ત્યાં, આ નહીં ત્યાં છે, પરંતુ નહીં છે ઉદ્દેશ છે. એમાં એક જગ્યાએ લખે છે કે જેટલા ગુણધર્મો છે એટલા નયો છે, અનંતા ગુણધર્મો છે ને અનંતા નયો છે, મુમુક્ષુ ને તો એની પાસે એક નયો હોવો જોઈએ કે મારો આત્માર્થ કેમ થતાય છે, એક નહીં ને આજ સાચો નહીં છે, બાકી બધી નહીં ની ભંગીદાળમાં એને નહીં ના ભાંગામાં રોકાવા જેવું નથી. હા, જીવવાણીની સમૃદ્ધિ છે કે અનંત નહીં નીકળે પછી કહે છે, પણ એ રોકાવાનું સ્થાન નથી હોવું જોઈએ. એમાંથી માર્ગ શોધક વૃત્તિ વાળા જીવે માર્ગને શોધી લેવો જોઈએ. ખરેખર તો નહીં દોરી જાય છે, કોઈ પણ નહીં નો વિષય સમજવામાં આવે ત્યારે એ કેવી રીતે દોરી જાય છે એની પ્રેક્ટિકલ સાઈડ એને પકડવી જોઈએ એ વખતે. મિત્ર આ નહીં છે આમ છે એમ ધારણા કરી લઈએ તો એ નહીં ભંગમાં રોકાઈ ગયો. આને તો ઘણા નહીં નું જ્ઞાન છે, કેટલાય નહીં ભંગથી વસ્તુને કહી શકે છે. ખરેખર તો નહીં તો દોરી જવા માટે છે, આત્મામાં કેવી રીતે દોરી જાય છે એના પ્રેક્ટિકલ સાઈડથી એને પકડાવવું જોઈએ. તો રોકાય નહીં,
વ્યવહાર નહીં
છે, વ્યવહાર નહીં છે એ ઇનડાયરેક્ટ લઈ જાય છે. જેમ કે ગુણભેદ છે એનો વિષય છે વ્યવહાર નહીં વિષય, અને ગુણ ભેદ છે એ અભેદ વસ્તુની ગુણ સમૃદ્ધિ છે, પણ વ્યવહાર એ ભેદ છે, નિશ્ચય ભેદ નથી. તો એ વ્યવહાર નહીંના વિષય બુદ્ધિ ગુણ ભેદો છે. એ કોઈ પણ ગુણ ભેદથી આત્માને કહે ત્યારે એને એ ગુણ વિશિષ્ટ આખું આત્મદ્રવ્ય લક્ષમાં રહેવું જોઈએ. કેમ કે કહેનારને વચન પ્રયોગ કાળે કથન કરવા જતા કોઈ એક ગુણ કહેવું પડે છે, દ્રવ કહેતો પણ દ્રવ્યતી દ્રવ્યમ, નાયક કહેતો જાણે જાણનાર તે આત્મા, સત એમ કહે તો અસ્તિત્વથી કહી દીધું. અને કોઈ પણ મૂળથી કહે, કહેનારને આખો અખંડ અભેદ આત્મા લક્ષમાં છે, એના જ્ઞાનમાં છે. અને કોઈ કથન કરે છે તો એ જે કથન કરે છે તે બધું નિર્દોષ છે, એના સર્વ કથનો નિર્દોષ છે. જેને પરમાર્થનો વિષયભૂત અથવા પરમ શુદ્ધ નયના વિષયભૂત જે પારિણામિક દ્રવ છે, શુદ્ધ પારિણામિક, એ જેના લક્ષમાં છે, કોઈ પણ ગુણથી આત્માને કહે તો એ નિર્દોષ છે. અને ગમે તે ગુણથી કહેશે પણ જ્યાં વિધિની વાત આવશે તો એને એક જ્ઞાયકથી વાત કરશે, બીજા ગુણની વાત નહીં. વિધિમાં બીજા ગુણની વાત નથી, અસ્તિત્વ કે પ્રમેયત્વ એ તો સાધારણ છે, અતિવ્યાપ્તિ દોષ એમાંથી તો આવે છે, પણ આનંદ છે અસાધારણ તો અહીંયાથી નહીં લે, નાયકથી લેશે, જ્ઞાન ગુણથી લેશે. પણ એટલો જ્ઞાન ગુણ નહીં, જ્ઞાનના માધ્યમથી જ્ઞાન સ્વરૂપી જ્ઞાન સ્વભાવી આખો સ્વભાવ લક્ષમાં કહેનારને આવે છે. એવી જ રીતે શ્રવણ કરનારને અથવા વિચાર કરનારને અનુસરનારને એવી રીતે આખું દ્રવ્ય લક્ષમાં લેવાનું છે. એક ગુણમાં એક ગુણ નહીં, કેમ કે એક ગુણ એ કોઈ ગુણીનું સ્વરૂપ નથી, એ તો ગુણનું સ્વરૂપ છે. અને વસ્તુતા એ ગુણ ગુણી અભેદ છે, કેમ કે એ તો ગુણીની વિશિષ્ટતા તે ગુણ છે, બીજું કાંઈ ગુણ નથી. ગુણ તેથી કાંઈ અન્ય ચીજ નથી, એમ એક ગુણ સ્વરૂપે પણ ગુણી નથી. એક જ નહીં છે જે કે છે આ એક નહીં છે. એક પારમાર્થિક નહીં જે છે, જે પારમાર્થિક વસ્તુને જ વિષય કરે છે, એક જ નહીં છે. નિશ્ચય નહીં કયો, પારમાર્થિક નહીં કયો, એક જ નહીં છે, બીજો નહીં અમારે નથી. નિશ્ચય નહીં તો અનુભૂતિ સ્વરૂપ છે, અને બાર અંગનો સાર અનુભૂતિ છે, એટલે બધું એમ આવી ગયું. સર્વોત્કૃષ્ટ તપ ન લીધું, સર્વોત્કૃષ્ટ તપ, સર્વોત્કૃષ્ટ સંયમ, સર્વોત્કૃષ્ટ વ્રત, સર્વોત્કૃષ્ટ લબ્ધિ, બધું લઈ લીધું. એ જેમાં સમાય છે એવા અવિષમ ઉપયોગને નમસ્કાર. અવિષમ ઉપયોગ કયો કે નિશ્ચય નહીં કયો, બે સ્થાપે એટલે ખરેખર તો ઉપાસે, અને નિષેધે એટલે એનો એને નકાર આવે કે આમ વસ્તુનું સ્વરૂપ નથી. ખંડન મંડનમાં પડે તો એમાં એક આગ્રહ ઉભો થાય છે, અને એ આગ્રહ તીવ્ર થઈને દુરાગ્રહમાં પરિણમે છે. એટલે એ પ્રકારમાં નહીં જતા, કારણ કે આગ્રહ છે ને એ બીજાના માટે છે. અને સત અસતનો વિષય પોતાના માટે છે, આમ બે વાત જુદી પાડવી જોઈએ. બીજાના માટે કોઈ આગ્રહ સેવવો એમાં હિત નથી, આ પોતાનું હિત નથી. એમાં જ્ઞાનનો આંગળી ચીંધે છે, આગ્રહ નથી રાખતા. અને પોતે ખંડન મંડળમાં ઉલસતા નથી, જેમ કે કોઈ આચાર્ય હોય ભાવ લઈએ, અને એવો કોઈ શાસ્ત્રાર્થનો પ્રકાર રાજની અંદર ઉભો થયો અને જૈન શાસનની બાહ્ય પ્રભાવના અથવા બાહ્ય ઇજ્જત આબરૂનો સવાલ છે તો શાસ્ત્રાર્થ કરે, લોકોને પણ ખ્યાલ આવે કે જ્ઞાનનો વૈભવ શું ચીજ છે. અને આવી પડેલી ચીજ છે, ખંડન મંડનમાં જાણવું એક વાત છે અને કોઈ પ્રસંગ ઊભો થાય બીજી વાત છે, એ બીજી વાત છે. સ્વપ્ન સત જાણવું, અસતને અસત જાણવું, સ્વપ્ન થાપવું એટલે પોતામાં પ્રતિષ્ઠા કરવી, એમ લેવું. પછી ઉદયા નહીં પડે ને થાપવું થાપવું થાય બીજી વાત થઈ ગઈ. કુંકુંદાચાર્ય સંક્રમણ કાળની અંદર હતા, પોતાનો મત નીકળ્યો એ કાળની અંદર એમને ઉદ્ભવ થયો. તો શાસ્ત્ર પણ લખ્યું, અષ્ટપાઉટ લખ્યું, સતને સ્થાપ્યું, અસતને થાપ્યું. તો કોઈ એમ આરોપ કરી જાય આચાર્ય દેવ ઉપર, કુંકુંદાચાર્ય ખંડન મંડનમાં પીડ્યા થયા હતા, એ વાત બરાબર નથી. આવી પડેલી વાત છે, નહીતર સંક્રમણ કાળમાં શું કરવા એમનો ઉદય થાય. એટલી જ શક્તિ જે સમય સારા દી અધ્યાત્મ શાસ્ત્ર રચ્યા છે એવા કોઈ શાસ્ત્રમાં રચ્યું ગયું હોત તો બહુ સુંદર એક રત્ન શાસ્ત્ર રત્ન મળ્યું હોત સમાજને શાસનને. આના કરતા પણ શક્તિ તો તે સમય હતો, વિકલ્પ હતો, પણ કોઈ સંક્રમણ કાળમાં પરિસ્થિતિ વશ આવી પડે તો સ્થાપે ઉથાપે એવો પ્રકાર જોવામાં આવે છે. પણ એને આ ખંડન મંડન ન કહેવાય. આ તો શું છે કે એક તો મુમુક્ષુની ભૂમિકા છે, હજી એને દર્શનનો ટાળવો છે, ઉપશમાવો છે. હજી દર્શનનો ને ઉપશમાવાનો જે પૂર્વ ભૂમિકામાં એનો રસ છે કપાય, એ પરિસ્થિતિમાં તો આવે નહીં. અને એ પહેલા ખંડન મંડનમાં પડે, પ્રાય નુકસાન થાય. કેમ કે એક તો બહુ કાચી ભૂમિકા છે. પહેલા તો શું છે કે અંદરમાં મોકળાશ રાખે છે, અવકાશ રાખે છે. જે જ્ઞાનીઓ આચાર્યોને જે બાહ્ય પ્રસંગ આવી પડે છે અને એ પ્રસંગમાં એ ઉલઝેલા દેખાય, ઉરસતા દેખાય, એની અંદર જગ્યા રાખે છે. એમને પૂરેપૂરા આવતા આવી જતા નથી, પરિસ્થિતિ નથી, એ તો આખે આખો જ જશે તો એને નુકસાન થવાની સંભાવના છે. હા, માનની તો બહુ દહેશત છે, એ તો બહુ જોખમી. ખંડન મંડનનો પ્રકાર છે ઘણો જોખમ વાળો છે, એમાં તો જેનું ઘણું સામર્થ્ય હોય એવા સમર્થ જ્ઞાની પુરુષો, સમર્થ આચાર્યો એવા કોઈ આવી પડેલા ઉદયને સંભાળે છે, જેનું તેનું એ બધાનું કામ નથી. તત્વજ્ઞાન સાંભળીને થોડું ઘણું ચકાચું પાકું શીખ્યા, આજે દશાની પરિપક્વતાનો કોઈ પ્રકાર ન હોય, સીધા ખંડન મંડનમાં ઉતરી જાય, નુકસાન કરી દે છે. અને થાય છે શું કે પોતાને રુચિને અનુકૂળ વાત પકડે. બે વાત આવે કે ખંડન મંડળમાં પડવું નહીં, એક વાત. બીજી વાત એમ આવે કે સતને સ્થાપવું જોઈએ, સતને સ્થાપવું જોઈએ, નિષેધ જોઈએ. અને એ વિવેક છે એમ કે શાસ્ત્ર શું કે એ વિવેક છે, એમ ન કરે તો અવિવેક છે. સતને સ્થાપે નહીં, અસતને ઉઠાપે નહીં તો અવિવેક છે એમ કે કડોળમાં જઈએ લીધું છે. ગુરુદેવના પ્રવચનો ઘણા શાસ્ત્રમાં આવે, તો હવે બે વાતને કેવી રીતે, બેમાંથી કઈ વાતને કેવી રીતે અંગીકાર કરવી, આ વિશે પોતાની સૂઝનો છે અને કા સત્પુરુષના માર્ગદર્શનનો છે. કાં તો એને સૂઝ હોય તો વાંધો ન આવે, અને કાં કોઈ સત્પુરુષનું માર્ગદર્શન હોય તો વાંધો ન આવે. મિત્ર લગભગ વાંધો આવે, કેમ કે ભૂમિકા બહુ કાચી છે. ઘણું કરીને તો એને તકલીફ થાય, થઈને થાય. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા પછી નહીં પામવાના ઘણા કારણોમાં આવા કારણો ઘણા છે. કે બે પ્રકારની ઉપદેશની વાત આવે, જે સામે સામે હોય, તો જીવ પોતાની યોગ્યતા અને પોતાની રૂચિ અનુસાર એકની મુખ્યતા એવી રીતે કરી જાય, નુકસાનમાં વિયો જાય. એને પોતાને ખબર નથી, એને તો એમ છે કે ભાઈ શાસ્ત્રમાં વાંચ્યું છે, આપણે આ તો શાસ્ત્ર આજ્ઞા છે, પણ શાસ્ત્રમાં બીજી એ વાત છે, એનું હું કરું. પોતાની રુચિ અનુસાર કોઈ એક વચનને બહુવચન કરી નાખે તો શાસ્ત્ર શસ્ત્ર થઈ જાય, બીજું કઈ ન થાય. આ એક જરા નાજુક પરિસ્થિતિ છે. એટલા માટે વિશેષ કરીને અનુભવી પુરુષને, જ્ઞાની પુરુષને આજ્ઞા કે સમાગમમાં રહેવાનું જે મુખ્ય શિખામણ છે મોક્ષોને, એનું આ કારણ છે. એને ભાગ્યે જ કોઈની એવી સૂઝ હોય છે, તીવ્ર મુમુક્ષુતામાં એ સૂઝ આવે છે, મધ્યમ કોટીની મુમુક્ષુતામાં કે સાધારણ મુમુક્ષુતામાં નિષ્ફળ જવાની સંભાવના વધારે રહે છે, ઉલટું થવાની સંભાવના વધારે રહે છે. કેમ કે અનાદિની ઉલટી મતિ વિપર્યાસની પરિસ્થિતિ છે મતિમાં, બુદ્ધિમાં. અને સવળું લેવાની જગ્યા બહુ ઓછી છે, એ ચાન્સ ઓછો છે. અવળું સાજે પકડાઈ જશે વાર નહીં લાગે, એની રુચિ હજી ઊંધું કામ કરે. તો એક બોલ છે, ખંડન મંડનની સામે સત સ્થાપવું ને સતું સ્થાપવું, પણ આવા સંખ્યાબંધ બોલો મળે કે બે શાસ્ત્રની અંદર વાત આવે. હવે જેને પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિ છે એને સુજાવે કે મારે શું કરાય, મારે આ બેમાંથી મારે શું કામની, કઈ દવા મારા કામની છે, કઈ દવા મારા કામની નથી. એ તો જે પોતાના દર્દને સમજ્યો છે એને જ ખ્યાલ આવશે. અને એટલા માટે એમ કે છે કે તું અવલોકન કરતો તારા દોસ્તને પહેલા જણાશે, કેમ કે સ્થૂળ વિષય છે. દોષ જણાશે તો દોષ જાણવાનું પ્રયોજન શું છે? કે આત્માને જાણવાનું પ્રયોજન છે. આત્મા તો ક્યાંથી જણાશે? એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે. પહેલા તો તને તારા દોષ દેખાશે. દોષ જોવાના પ્રયોજનથી દોષ નથી જોવા, પણ દોષને પરીક્ષણ કરવાના પ્રયોજનથી દોષ જેને જોવા છે, એને આ બે વાત સામે આવશે ત્યારે મારો દોષ શેનાથી નીકળે એની દવાની એને ખબર પડશે. જેને એ પદ્ધતિ નહીં હોય એ ગમે એક વચન ને બહુ વચન કરીને ચોંટી પડશે, લાગવી પડશે. અમે શાસ્ત્ર આગમ અનુસાર બધું કરીએ, અમારી આગમની વાત છે. આગમનો આધાર પકડશે, એમ કઈ આગમ એટલું સહેલું નથી. આગમ પકડાઈ જાય થતું હોય એટલે એ છોડી છૂટે નહીં પછી, અને જેટલું જોર છે એ બધું ઊંધી દિશામાં પકડ કરે આગમને આધાર લઈને. એવી ઘણી વાતો છે, અનેક વાતો છે. અપ્રમેય પ્રભુની ચર્ચા આવી છે ને, પ્રમેય પ્રભુ આત્માનો ગુણ છે. આખા આત્માને અને આખા આત્માના સર્વ ગુણધર્મોને જણાવવાની એની એનો સ્વભાવ છે. ગુણનો સ્વભાવ શું? કે આખા આત્માને જણાવો. આખા આત્માને જણાવો એટલે એના અનંત ગુણધર્મોને જણાવો. જે ગુણ અનંત ગુણધર્મોને જણાવવાનું સામર્થ્ય રાખે છે એ ગુણની મહત્તા કેમ ઓછી ગણવી? આ પ્રશ્ન આવે છે માણસને. બહુ બરાબર. તારો પ્રયોજન છે કે નહીં એમાં તું નક્કી કરો. તારા પ્રયોજનની દ્રષ્ટિએ કોઈ એમ કે આમ સીધું ભલે પ્રયોજન ન હોય, કેમ કે વિજ્ઞાનના વિષયમાં એનો કોઈ ઉપયોગ નથી, પણ હવે જ્યારે પ્રશ્ન જ સામે આવે અને અસમાધાન રહેતું હોય તો એનો વિકલ્પ રહ્યા કરે તો શું કરવું? તો કે અપ્રયોજન ભૂત સમજી અને પછી એનું સમાધાન જ્યાંથી મળી શકવા યોગ્ય હોય ત્યાંથી મેળવી લે. પણ સમાધાન મળે ત્યારે આ એ વાત રાખજે કે આનું આટલું મહત્વ નથી પ્રયોજનની દ્રષ્ટિએ, એમ સાથે રાખજે. એવી જે વિષયની સૂક્ષ્મતા છે કે જેની મર્યાદા કેટલી, કે એને મૂંઝવણ થાય કે વિકલ્પ રહ્યા કરે તો એને ખાલી સમાધાન જાણવું એટલું જ પ્રયોજન છે, એથી વધારે પ્રયોજન નથી. મૂળ પ્રયોજનમાં એ કાર્યકારી નથી. આવું પ્રયોજન, આટલું મર્યાદિત પ્રયોજન છે, એમ પ્રયોજનની અંદર બે વિભાગ થઈ ગયા. એવા ઘણા વિષય સામે આવે. સામે આવે વિષય ત્યારે જો એમને એક પર મૂકી દે, આપણને સમજાતો નથી ને આ વિષય, જરાક ગૂઢ છે, ગહન છે ને, આપણને સમજાતો નથી ને, સૂક્ષ્મ વિષય છે, એક પર મૂકો ને ક્યાં પ્રયોજનનો વિષય છે. અને પાછો વસ્તુના સ્વરૂપ સંબંધે કાંઈક ને કાંઈક કલ્પના કરશે, પાછો આવું કાંઈક હશે એમ કરીને રાખી દેશે. તો અન્યથા જો વસ્તુના સ્વરૂપને ના બંધારણને અન્યથા કલ્પના કરે તો ગ્રહિત મિથ્યાત્મા જેવું થાય. એટલે બહુ નાજુક પરિસ્થિતિ આવે છે. અનેક જગ્યાએ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી ઘણી નાજુક પરિસ્થિતિ અનેક જગ્યાએ ઊભી થાય છે. ત્યાં કેમ સંભાળવું, કેવી રીતે સંભાળીને ચાલવું, બહુ તીવ્ર મુમુક્ષુતાને તીક્ષ્ણ પ્રયોજનની દ્રષ્ટિ હોય તો જ ન ભૂલે, નહીતર ભૂલે, લગભગ ભૂલે. એટલા માટે કોઈ જ માર્ગ આવે છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો હજારો માણસો પ્રવેશ કરી જાય છે, પણ એ હજારો પ્રવેશ કરેલા માંથી કોકને જ લાભ થાય છે. એનું કારણ શું? એનું આ કારણ છે. માર્ગ તો દરેકને તો ધર્મ તો વ્યક્તિગત જ છે ને. માર્ગ ઉપાય ગયો, જેમ પુણ્ય વ્યક્તિગત થાય છે, પાપ વ્યક્તિગત થાય છે, એમ ધર્મ પણ વ્યક્તિગત જ થાય ને. એટલે દરેકને પોતાને તો કાર્ય તો વ્યક્તિગત જ કરવાનું છે. હવે યોગ્યતાના પ્રકાર અનેક છે. પોતાની યોગ્યતા, રુચિની યોગ્યતા, જિજ્ઞાસાની યોગ્યતા, જ્ઞાનના ક્ષેપક્ષમની યોગ્યતા, કષાય રસની તીવ્રતા મંદતાની યોગ્યતા, દર્શન મોહની તીવ્રતા મંદતાની યોગ્યતા, આ બધા એનું પોતે અવલોકન કર્યા વગર એને કેમ ખબર પડશે કે હું ઊભો છું ક્યાં ને ક્યાંથી મારે આગળ હાલવાનું છે? ક્યાં ઊભો છું અને ક્યાંથી મારે આગળ ચાલવાનું છે? ઊભો છે ત્યાંથી એક ડગલું આગળ ચાલવું છે. વિકાસ કરવો છે. ઊભો છે ક્યાંક નીચે ને અધરથી ક્યાં આગળ જવા છે, એટલે પ્રયોજનભૂત વિષય નથી. ચર્ચા કરે અમૃતચંદ્રાચાર્ય વહેલા મોક્ષે જશે કે કુંભુદાચાર્ય વહેલા મોક્ષે જશે. ચોથા ગુણ સ્થાને હતા આ બધું કેવી રીતે, પણ હવે તારો પત્તો ખાય એવું નથી. એમાં એ વિષયની જો ચર્ચા કરવા જાય તો એક તો પુરુષાર્થનો વિષય ઘણો અઘરો છે. ભલે તે જીવના વ્યક્તિગત પરિણામનો ભૂતકાળમાં થઈ ગયેલાનો તું અભ્યાસ કેવી રીતે કરી શકે? વિદ્યમાન હોય તો કરી શકવું મુશ્કેલ છે, બીજાના પુરુષાર્થનો અભ્યાસ તો અવિદ્યમાનનો કેવી રીતે કરી શકે? હવે તો કમ્પેરેટિવ વિચાર કરે નો, સરખામણીનો તુલનાત્મક, કે આ આગળ કે આ આગળ, કે હવે તારો વિષય નથી. એવી બાબતમાં આગળ વધવા જાય તો એને નુકસાન થાય. એને પોતાને ક્યાંથી આગળ વધવું છે, પોતે ક્યાં છે, એ તો પોતાના અવલોકન વગર ખબર પડે નહીં પોતે ક્યાં છે. પોતાના અવલોકન વગર ખબર ન પડે પોતે ક્યાં છે તો એને શું કામનું છે, શું નકામનું છે, કયા વિષય સાથે કેટલો પ્રયોજન છે એ કેવી રીતે નથી. એમને ઓઘ સંજ્ઞા એ અધરથી વાંચે ને અધરથી સાંભળે, અધરો અધર વિચાર કરે, અનંત વાર કર્યું એ બધું કરી ચૂક્યું, કાંઈ નથી. ફરીને એક વાર અનંત વારમાં એક વાર વધારે કર કે અનેક વાર વધારે કર, ખંડન મંડન માંથી એ વિશે જરા ચર્ચાનો છે. થાય છે કે માર્ગ નું શોધક પણ એટલે વિધિ નું શોધક પણ એ પ્રકારનું પ્રવૃત્તિની અંદર લક્ષ્ય કે દ્રષ્ટિકોણ ન હોય તો આત્માના અન્ય ગુણમાંથી કોઈ એક ગુણને એને મહત્તા આવશે અને પકડ કરશે. પણ માર્ગ તો ત્રણે કાળે એક જ પ્રકારે આવે છે. માર્ગ પ્રાપ્તિના અનેક કથનો આવે છે પણ એટલા કાંઈ માર્ગ નથી, કથનના પ્રકાર છે, માર્ગના પ્રકાર નથી. એ દ્રષ્ટિએ જુઓ તો સમયસાર માંથી એ ધ્વનિ બહુ સારો નીકળે છે. જ્ઞાન માત્ર નો જે ધ્વનિ લીધો છે એ વિધિ વિષયક છે. એને કોઈ અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં એ સ્વયં સમજવા માંગે ત્યારે રહસ્ય પકડાય એવું છે, નહીં તો એનું રહસ્ય ગ્રહણ થાય એવું. પછી ખ્યાલમાં ન આવે તો એટલું બધું સ્પષ્ટ વિષય ત્યાં ચાલ્યો છે. ઘણાને તો પ્રશ્ન થાય છે કે એટલું બધું શું કરવા, જ્ઞાન ઉપર જ ભજન દેવું, બીજા પણ ગુણો ઘણા મહત્વવાળા છે, મહત્વ રાખે છે પોતપોતાનું, તો બધા જ ગુણો પોતાનું મહત્વ રાખે છે. એ દ્રષ્ટિએ તો કોઈ જ્ઞાન ગુણ મોટો છે ને બીજો ગુણ નાનો છે, કે આનંદ ગુણ મોટો છે કે બીજો ગુણ નાનો છે, એવું તો કાંઈ છે નહીં. દરેકને પોતાનું આનંદ સામર્થ્ય છે ને દરેકને પોતાની સ્પેસિફિક વિશિષ્ટતા છે, ખાસ વિશિષ્ટતા છે. પછી એની અંદર કોઈને કોઈની સાથે મેળવવાનો પ્રશ્ન રહેતો નથી. પણ વિધિની અંદર ક્યાંથી ઉપડવું, આ વસ્તુ તો એને જે કહેનાર છે એના કથનમાંથી શોધીને તારવવી જોઈએ. શોધીને એટલા માટે પોતાને ઉપયોગમાં આવે છે કે નહીં, પોતાને પ્રેક્ટિકલી એ વિષયની અંદર એ વિધિ વિષય એક વિષય બરાબર લાગે છે કે નહીં, એમ મેળવી લેવું જોઈએ. નહીં તો ઓઘે ઓઘે હા પાડી દઈએ તો કાંઈ અર્થ નથી. કે ચાલો સમયસરમાં જ્ઞાન માત્ર કીધું, પછી વિકલ્પ શું કરવાનો હોય? જ્યારે મુકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય જેવા સમર્થ આચાર્ય જ્યારે એક વાત કરે, વાત તો પૂર્ણ વિરામ આવી જવું જોઈએ. પ્રયોગ સિદ્ધ ન થાય ત્યાં સુધી એની જિજ્ઞાસા મારે એની જિજ્ઞાસા તીવ્રથી તીવ્ર જિજ્ઞાસા થતી જાય. તો સુગમપણે મળે છે, નહીત્ર મળવાનો પ્રશ્ન નથી. દર્શન મૂળના પ્રાબલ્યને લીધે સ્વાનુભવ પ્રાપ્તિ કઠણ છે, દુર્ગમ છે. અનેક જીવો પ્રયત્ન કરવા છતાં સમ્યક્ત્વ પામી શકતા નથી વગેરે પરિણામો અને અભિપ્રાય વર્ત્યા કરે છે. તેમજ કર્તવ્ય હોવા છતાં અને કરવા યોગ્ય છે એમ માનવા છતાં પછી કરીશ પછી કરીશ, પહેલા અમુક કાર્ય કર્યા બાદ પછી કરીશ, આવા પરિણામો દર્શનની પ્રબળતાને પ્રદર્શિત કરનારા છે. જીવને પોતાને દર્શન મૂળનું જોર હોય ત્યારે એને વિભાવની રુચિ વિશેષ થાય છે અને સ્વભાવની અરુચિ વિશેષ વર્તે છે. એમાંથી આવો વિકલ્પ જન્મે છે કે અનુભવ તો ઘણો કઠણ છે, અનુભવ પ્રાપ્ત કરવો એ તો બહુ દુર્ગમ વાત છે, ઘણી કઠણ વાત છે. વિષય લીધો છે અનુભવ પ્રકાશમાંથી. અનુભવ પ્રકાશમાં દીપચંદજીનું એક વચન છે કે કોઈ જીવો એમ વિચારે છે અથવા એમ કહે છે કે આ કાળ બહુ ઝીણો છે, દુષમ દુષમ પંચમ કાળ છે, ઘણો ઝીણો કાળ છે, માટે આ કાળમાં અનુભવ પ્રાપ્તિ બહુ કઠણ છે એમ કહેનારા સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. એમણે ટાઇટલ મારે આપી દીધું છે, એવા પરિણામ વાળાને સ્વરૂપની ચાહ મટાડનારા એટલે કે સ્વરૂપની અરુચિ વાળા એવા બહિરાત્મા છે. ખિતાબ આપી દીધો, હિલકાપ મૂકી દીધા એના ઉપર. આ જીવની આ સ્થિતિ છે. બુદ્ધિ એમ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે તદ વિષય પુરુષાર્થ જીવે કરવો જ જોઈએ, કેમ કે પુરુષાર્થ સાધ્ય વિષય છે. પણ પછી કરીશ એવું થયા કરે એને. એટલે જે બુદ્ધિ સંમત થતી હોય એને ઓવરટેક કરે યોગ્યતા વશે, અને પછી કરે એમ ક્રિયા કરે, તો એ પણ દર્શન મોહની પ્રબળતાને વ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. કઠણ છે ને દુર્ગમ છે એનું પાછું પ્રમાણ આપે. હજારો માણસો સમ્યક દર્શન માટે મહેનત કરે છે પણ ક્યાં પામી શકે છે? પામે છે કોઈ? હજારો માણસો મહેનત કરે છે, કોણ પામે છે બતાવો? એટલે આવોલા જેવું છે, નાપાસ પડે છોકરો ત્યારે એના મા બાપ પિતાજી પૂછે કેમ નાપાસ થયો, તો કેમ થયો એનો જવાબ ન દે. પપ્પાજી અમારે નિશાળમાં ઘણા નાપાસ પડે છે, કોક જ પાસ થાય છે, ઘણા નાપાસ પડે છે. ભાઈ ઘણા નાપાસ પડે છે કે થોડા નાપાસ પડે છે એ ક્યાં પૂછ્યું જ તને? તને તો એટલું જ પૂછ્યું છે તું શું કરવા નાપાસ થયો, તો કે ઘણા નાપાસ થાય છે. ભાઈ એકલો નાપાસ નથી થતો, ઘણા નાપાસ થાય છે, આ કઈ જવાબ નથી. તું શું કરવા નાપાસ થયો એમ કે તે કેમ ધ્યાન ન આપ્યું, તું કેમ ભણ્યો નહીં, તું કેમ શીખ્યો નહીં, એનું શું કારણ? એ કારણ ન બતાવ, બીજા ઘણા નાપાસ થાય છે એટલે હું એની હારવાર થઈ ગયો, યોગ્ય જવાબ નથી. એમ ઘણા સમ્યક દર્શનનો પ્રયત્ન કરે છે પણ અત્યારે ક્યાં કોઈ સમ્યક દર્શન નથી, આ જવાબ બરાબર નથી. એ અત્યારે કઠણ છે એને પોતે પ્રમાણ ઊભું કરે છે પોતાના માટે. સમ્યક દર્શન પામવું બહુ કઠણ છે, એનું પ્રમાણ એ છે, પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે જુઓ હજારો માણસોમાં કોઈ પામતા નથી, હજારો લાખોમાં કોઈ પામતા નથી. માટે કઠણ છે કે નહીં વાત નક્કી થઈ, હવે એ સાબિત કરી તારે કરવું છે. હું તારે તારે અનુભવની સ્વરૂપની અરુચિનું પોષણ કરવું છે, તારે શું કરવું છે, ક્યાં એ વાતને લઈ જવી છે એને ખબર નથી કે આ દર્શન મોહની તીવ્રતામાંથી આ પરિણામનો જન્મ થયો છે. આવું પરિણામ કેમ આવે છે કે દર્શન મોહિતો માટે આવે છે, દર્શન મોહના એની પ્રબળતાને સૂચવે છે, પ્રસિદ્ધ કરે છે. એ પ્રકાર ચેતવા જેવો છે, એવું પરિણામ થાય કે એવો અભિપ્રાય થાય, બંને નુકસાનકારક છે. અભિપ્રાય તો બહુ નુકસાનકારક છે, કેમ કે કોઈ એને આગળ મારી દીધો બાયણો બંધ કરીને, હવે એ ખોલવાની વાત રહેતી નથી. એ પછી બીજો એમાં ને એમાં બે બોલ નાખ્યા છે, તેમજ કર્તવ્ય હોવા છતાં એમ દર્શન મૂળ ટાળવા જેવો છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા જેવું છે. કર્તવ્ય તો મનુષ્ય જીવનનું આ જ છે એમ સમજે, એમ સમજણથી માને, સમજણથી સમજણ અનુસાર માન્ય કરે. માનવું એટલે સંમત કરવું, એમ સમજણને સંમત કરવું. તો પણ પછી કરીશ અને કોઈને કોઈ આ કામ કરવું છે, હજી આ કામ કરવું છે, હજી આ કાર્ય કરવું છે. અત્યારે આટલા આટલા પ્રસંગ ઊભા છે એની ઉપાધિ છે, પણ હવે સંસારમાં ઉપાધિ વગરનો જીવ હોય છે કે દિવસે? કંઈક ને કંઈક તો એને ઉપાધિ હોય ને હોય, કેમ કે તો ઉદય ઉભા અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ છે, અને આ કાળમાં તો અમસ્થિ ઉપાધિનો જ કાળ છે. એટલે આ ઉપાધિ ઓછી થાય ને પછી વાંધો નહીં, આ એક ઉપાધિ મટે પછી એક મટે ત્યાં એક હાંધે તા તેર તૂટે એનો કઈ વારો આવે નહીં. એના બદલે એને એમ પરિણામ આવવા જોઈએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, મુખ્યપણે મારું કામ મારે ચાલુ રાખવું છે, સાઈડમાં પછી સાઈડ બિઝનેસમાં જે થવું હોય એ ત્યાં કરે ગમણપણે, એમાં જેમ થવું હોય એમ થાય પછી શું, પણ આ તો કરવું જ છે દરેક ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ પામે એવી રીતે એને અંદરથી જોર આવવું જોઈએ, ઉછાળો આવવો જોઈએ. આપણે દાન દેશું પછી આપણી સગવડતાઓ નહીં સચવાય તો એટલા પૈસા ઓછા થાય, પૈસા ઓછા થાય તો અનુકૂળતા ઓછી થાય, તો કે અનુકૂળતા કેટલી ઓછી થાય કે પેટે પાટા બાંધવા પડે તો બાંધીને પણ જો આ માર્ગ નો ઉદ્યોગ થતો હોય કરવા દિવસ અંદર ની તો વાત જુદી છે, એટલી કિંમત આવે. દેવ ગુરુ શાસ્ત્ર સંતોષ એટલી કિંમત આવે. પ્રતિપક્ષ લીધો છે કે એની સામે આત્માર્થી ને તો ખરેખર આત્માર્થી હોય શીઘ્ર પણ આત્મકાર્ય કરવાના અભિપ્રાય પૂર્વક પ્રવૃત્તિ હોય છે. અથવા અભિપ્રાય હોય ને પ્રવૃત્તિ ન હોય એને અભિપ્રાય કહેતા નથી. અમારો આશય તો એ જ છે, અમારો અભિપ્રાય તો એ જ છે. શું ભાઈ અભિપ્રાય હોય તો પ્રવૃત્તિ થયા વગર રહે નહીં, અને અભિપ્રાય હોય તો વિરુદ્ધ ભાવનો નિષેધ પણ થયા વિના રહે નહીં. આ અભિપ્રાય છે કે નહીં એની એના લક્ષણ છે, એનું સ્વરૂપ છે. આવું આત્માર્થીને તો શીઘ્રપણે આત્મકાર્ય કરવાના અભિપ્રાય પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તેથી અપ્રયોજન ભૂત વિષયમાં વ્યર્થ સમય ગુમાવવો તેને પોસાય નહીં. સંક્ષેપ કરીને કહું છું, બધું એમાં આવી ગયું. જેટલો અપ્રયોજન ભૂત વિષય છે એ બધો એકમાં લઈ લેતો. શીઘ્ર કાર્ય કરવું છે, આજ થતું હોય તો કાલ કરવું નથી, અને અત્યારે થતું હોય તો બીજો સમય જોતો નથી. એવું શીઘ્ર કાર્ય કરવાનો જેનો અભિપ્રાય હોય છે તદનુસાર એની પ્રવૃત્તિ પણ હોય છે, પરિણામની અંદર ઉત્સાહ પણ હોય છે, ગુણ પણ હોય છે, પ્રયાસ પણ હોય છે. પ્રવૃત્તિ એટલે પ્રયાસ છે. તેથી અપ્રયોજનભૂત વિષયમાં વ્યર્થ સમય ગુમાવવો તેને પોસાય નહીં. તેથી જેની સાથે પોતાને પ્રયોજન નથી એમાં સમયને ગુમાવવો પડે તો પણ, ક્યાંક ફસાણા હોય તો પણ એને દુઃખ થાય છે કે આ સમય વ્યર્થ જાય છે, એ આપણને પાલવે નહીં. જેમ ગરીબ માણસને ખોટો ખર્ચ કરવો પોસાય નહીં, પોસાય તો એને ખોટો ખર્ચ થાય તો એને ઠીક છે કે ભાઈ એને કઈ દેખાવાનું નથી. ગરીબ માણસને તો કઈ ખોટો ખર્ચ કરવો પોસાય નહીં. એમ જેને હજી મુમુક્ષુતા છે, કઈ હજી પ્રાપ્તિ કરી નથી, હજી એવી અધ્યાત્મની મૂળી શક્તિ હજી આત્માની ભેગી થઈ નથી, એ પોતાના સમયને ખર્ચી નાખે, ગમે ત્યાં વેડફી નાખે, તો એને દર્શન ઘટવાની પરિસ્થિતિ નથી. એટલે પાત્રતાના લક્ષણમાં પણ આ એક વાત લીધી છે. શ્રીમદજીએ જે 10 બોલ લીધા છે ને પાત્રતા, મહાવીરના બોલને પાત્ર પણ સત્પુરુષના ચરણમાં ઈચ્છુક, એમાં એક બોલી બોલી છે કે ઉપયોગથી એક ફળ પણ, ઉપયોગથી પગલું એક પળે પળનો પણ ઉપયોગ છે પગલું કરનાર. આ વાત લીધી છે, આ પ્રકાર લીધો છે કે સમય ગુમાવવો એને પોસાતો નથી. 105 નંબરનો ઉપયોગ છે. એક પળ પણ ભરનાર છઠ્ઠો બોલ છે. આ જાગૃતિનો વિષય છે. ઉપયોગનો અર્થ છે અહીંયા જાગૃતિના અર્થમાં ઉપયોગ શબ્દ લીધો છે. જેમ કોઈને ખોટી રીતે નુકસાન થાય તો જીવ બળે નથી કહેતા, પણ આ નુકસાન થઈ ગયું શું? વાત વાતમાં કોઈ સોનાની ચીજ ચોરી જાય છે, થોડીક બેદરકારી રાખી હોય ને, સોનાનો દાગીનો હતો ને ભૂલથી બારીમાં મૂક્યો, બારથી ઉપાડી ગયા. બેદરકારી કેટલી? કબાટમાં મૂકવાના બદલે એમ થયું કે હમણાં મૂકું છું, હમણાં લઈ લઈશ, એમ આગો પાછો થયો ગયો. થોડીક ભૂલ કરી, જરાક પ્રમાદ કર્યો. એક જ રૂમમાં કબાટ છે ને એક જ રૂમમાં બારી છે, કબાટમાં મૂકવાની આળસ થઈને એમ થાય હમણાં મૂકી દઈશ, બારીમાં મૂક્યો ને ગયો. એક થોડાક પ્રમાદ માટે સોનાનો દાગીનો જાય તો એને શું થાય? જીવ ભયા કરે છે. આટલું એક સામાન્ય ભૂલ કરીને આટલું મોટું નુકસાન થયું, એવી પરિસ્થિતિ છે આપણે. એનો સમય બગડે તો અંદરમાં એને જીવ પડે. અને મારા સમયનો ઉપયોગ મારા આત્મહિતમાં કરવાનો જે આ મોકો છે એ મારે ગુમાવવો પોસાય નહીં. સોના કરતા અધિક મૂલ્યવાન છે, રત્નચિંતામણી કરતા અધિક મૂલ્યવાન મનુષ્યપણાનો એક સમય છે. ગુમાવે આખું જીવન તો ફૂટી પોડી જેટલી આખી જિંદગીની કિંમત નથી. આ લોકો મહેનત કરે છે પૈસા ભેગા કરવાનું, પછી એમ કરતા કરતા ગુજરી જાય છે, થાય છે શું? મહેનત ખૂબ કરે, પૂર્વકર્મ હોય તો ભેગા થાય, નહીં તો ન જ થાય, એમ કાંઈ નિયમ નથી, કાંઈ તો પૂર્વકર્મ આધીન છે. પણ એમને એમ કરતા કરતા આયુષ પૂરું કરી નાખે, કોક પૈસાવાળા થાય છે, કોક નથી થતા. એ જિંદગીની કિંમત કેટલી? ફૂટેલી કોડી જેટલી કિંમત છે. અને જો સદુપયોગ કરે તો સિદ્ધ પદની પ્રાપ્તિનો ઉપાય એના હાથની વાત છે, પોતાના પુરુષાર્થ આધીન છે. એક એક સમય એવું એને અંદરમાં વલણથી જોવું જોઈએ. પાત્રતાનો વિષય છે, અને પાત્રતા હોય ત્યાં દર્શનમો દબાય, પાત્રતા ન હોય તો દર્શનમો દબાય નહીં. પાત્રતાના જે અનેક લક્ષણો છે એ પાત્રતા એક ગુણ પાત્રતાને એક ગુણ કહેવાય, પણ છે તે અનેક ગુણાત્મક.
કઠણ થઈ અને અડસેલો મારે સંતો એ માર્ગ ને સુગમ ને સરળ છે.
પોતે જો તૈયારી કરે કે મારે આ કરવું છે એમ કરવા ધારે તો સુગમ છે. જિજ્ઞાસામાં આવે તો સુગમ છે, ખરી જિજ્ઞાસામાં આવે તો સુગમ છે, ખરી ભાવનામાં આવે તો સુગમ છે. અને નહીતર સ્વરૂપની અરુચિ, સ્વભાવની અરુચિથી કઠણ છે એમ માનશે અને સાબિત કરવા જશે, એથી કઈ લાભ નથી, નુકસાન છે. ખોટું છે, હજારો માણસો લાખો માણસો તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને પામતા નથી કોઈ, કઠણ નથી તો એ કઠણ છે ત્યારે જ નથી પામતા ને. આ સાચી છે ખોટી, મેં સાચી ખોટી એમ નથી દેવા. તને ન્યાય કરે એ સાચી, તને અન્યાય કરે એ ખોટી. તો પણ છે સાચી નહીં તો કે સાચી હોય તો પણ ખોટી, એવી વાત છે. પર્યાય એમ કે છે કે હું તો ત્રિકાળી ધ્રુવ છું એમ ભાવે છે. ખંડ ખંડ જ્ઞાન તે હું નથી, તો કે પણ પર્યાયમાં તો ખંડ ખંડ જ્ઞાન છે, સૂક્ષ્મ ભાવે છે જ્ઞાન. તો આ ખોટું કેમ કે છે? ખોટું નહીં સાચું કે છે તે તો ક્ષણિક તત્વ છે. તો કે નહીં હું ત્રિકાળી છું એમ ભાવે છે. તે તો ક્ષણિક છે ને ત્રિકાળી છું એમ કેમ ભાવે છે? અથવા એવો કેમ એને ભાવ આવે છે હું ત્રિકાળી હું ત્રિકાળી હું ત્રિકાળી છે તો ક્ષણિક સાચું શું? આમાં ક્ષણિક પણ સાચું કે ત્રિકાળી પણ સાચું? એ ત્રિકાળી પણ સાચું. ન્યાય આવો છે. સીધી વાત છે કે પ્રયોજન ના લક્ષે એનો યથાર્થ નિર્ણય થાય છે. સત્ય અસત્યનો પ્રયોજન બરાબર ન હોય તો સત્ય અસત્યનો નિર્ણય બરાબર થઈ શકતો નથી. અને અસત્યના પ્રમાણે એને સત્યના માનવામાં લાભ મળી જાય છે અને જાય ઊંધે રસ્તે, ખોટે રસ્તે ચડી જાય છે.
જય શ્રી નંદ ભગવાન નો, જય પરમ કૃપાળુ શ્રી કાન.